नमो अरिहंता नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वच्छायां नमो सर्वसाधुं
अजनातो टॉपिक छे पंचकर्म સાત તત્વોનો ટોપિક અહીંયા સોલ સાયન્સ ક્લાસમાં ચાલુ છે. એમાં જીવ અજીવ આશ્રવ અને બંધ એ ચારનું ડિસ્કશન થઈ ગયું. જ્યોતિબેન આ વીકમાં આવી શકતા નથી એટલે નેક્સ્ટ વીકમાં એ સમવર નિર્જરા મોક્ષ એવી રીતના આગળ કન્ટિન્યુ. વચમાં એક ઓડ ક્લાસ છે એટલે આપણે સામાન્ય ટોપિક લઈને એમાં થોડું ઘણું ડિટેલ આ પંચ પરમેશ્વર આપણા ડે ટુ ડેના વિષય છે એમાં પણ જો ક્યાંક આપણું નોલેજ ગેપ છે ક્યાંક રહી જતું હોય એ ક્લેરિફાય કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતના આપણે નમોકાર મંત્રથી હમણાં મંગળાચરણ કર્યું, નમોકાર મંત્રમાં આપણે કોને પ્રણામ કર્યા? નમોકાર મંત્રમાં આપણે પાંચ પદને પ્રણામ કર્યું એટલે એને પંચ પરમેશ્વરી કહેવાય. ફરી નમોકાર મંત્રમાં શું છે? નમો અરિહંતા એટલે અરિહંત ભગવાનને નમસ્કાર. નમો સિદ્ધાણમ સિદ્ધ ભગવાનને નમસ્કાર. નમો આયુર્ય આચાર્ય મુનિને નમસ્કાર. નમો ઉપાધ્યાય એટલે ઉપાધ્યાયને નમસ્કાર. નમો લોએ સર્વ સાધુ લોએ લોકમાં સર્વ લોકમાં રહેલા સર્વ સાહુણમ એટલે કે સાધુ લોકમાં રહેલા સર્વ સાધુને નમસ્કાર. તો આ પાંચ જે જુદા જુદા પદ છે એને જ આપણે નમસ્કાર કરીએ છીએ. આ પાંચ પદ જે છે એ જૈન ધર્મનું ફાઉન્ડેશન છે. આપણે કોઈ બી તમે મંત્ર લો ને તો લગભગ આ પાંચ પરમેશ્વરને નમસ્કારથી જ શરૂ થાય. જેવી રીતના આપણે ઓમ બોલીએ, ઓમ આપણે કહીએ ને, ઓમ નો મતલબ શું? આ ઓમ નો મતલબ શું? અથવા આપણે પૂજા કરીએ ને, ખ્યાલ આવે તો પૂજામાં આપણે નીચે અર્ધ બોલીએ, ઓમ રીમ શ્રી, ઓમ રીમ શ્રી સિમંદર જિનેન્દ્રાય નમઃ અર્ઘમ નિર્વપામી સ્વ. તો ઓમ રીમ અને શ્રી નો શું મતલબ? કઈ મ્યુઝિકમાં આ થોડુંક આમ તાલ પુરાય કે એના માટે તો યુઝ નથી કરતા ને, કે થોડું ઇટ સાઉન્ડ ગુડ એટલે થોડુંક આમ મ્યુઝિકલ બનાવવા માટે ઓમ નીમ શ્રી એના માટે તો નથી. ઇટ ઇઝ અ સ્પેસિફિક મિનિંગ ટુ. આ ઓમ નો મતલબ છે પંચ પરમેશ્વર. કેવી રીતના આપણે લખીએ તો એક લેટર લખીએ ને ઓમ ઓમ, એક જ એનું ફ્રી લખીએ પછી એને થોડું રેકની ટેલ જેવું બનાવી અને ઉપર કંઈક કરીએ, બરાબર? પણ આમ પ્રોનાઉન્સીએશન ઇઝ ટુ વર્ડ ઓ મ, બરાબર? તો ઇફ વી ટ્રાય ટુ બ્રેક ઇટ એને ડિવાઈડ કરીએ એમાંથી પાંચ અક્ષર બને છે. જેવી રીતના અ એટલે અરિહંત, પછી ઓ લખીએ ને તો એમાં એક માત્રા પણ આવે, ઇટ ઇઝ લોંગર, ઇટ ઇઝ લોંગર ને ઓ, એ લોંગર હોય એટલે એમાં જરા ટુ અ. તો ફર્સ્ટ અ ઇઝ અરિહંત, સેકન્ડ અ એટલે અશરીરી એટલે કે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન હોય ને એમને હવે શરીર નથી, ઇટ ઇઝ પ્યોર સોલ ખાલી આત્મા એટલું, એટલે એને અશરીરી પણ કહેવાય. અરિહંત અશરીરી, હા અશરીર એટલે સિદ્ધ. પછી થર્ડ ઇઝ આચાર્ય, તો અ અ પ્લસ આ. પછી ઉપાધ્યાય ઉ, અ અ આ ઉ, ઓ ખ્યાલ આવે ઓ, અને મ એટલે મુનિ એટલે સાધુ ને મુનિ પણ કહેવાય ને. તો ઓમ કહેતા એમાં પાંચ પરમેશ્વરી આવી જાય. આપણી કોઈ પણ બુક તમે લઈ લો જો શરૂઆતનો ઓલવેઝ એનું મસાળું કહીએ ને આપણે પહેલા ઉપર ઇઝ ઓલવેઝ ઓમ. પાછળ ભી ઓમ ખ્યાલ આવે. આપણે કંકોત્રી ભી બનાવીએ ને લગન ની, તો ઉપર શું લખીએ? ઓમ વિત્રાગાય નમઃ. તો શરૂઆત ક્યાંથી થાય? ઓલવેઝ ઓમ થી. આપણા જૈન ધર્મમાં આ પાંચ પદ જે છે, પંચ પરમેશ્વરી, એ આપણા સર્વોપરી પદ છે, સૌથી વધારે પૂજ્ય પદ છે. ચાલો, આપણને ગમે એવા પદ છે, આપણે રોલ મોડેલ, આપણને એ કરવું ગમે છે, એટલે આપણા માટે ઈષ્ટ છે. ઈષ્ટ એટલે ગમે, ખ્યાલ આવે. અને પાછું પરમ, પરમ ઈષ્ટ છે, એટલે આપણને સૌથી વધારે ગમે એવા પાંચ પદ છે, એટલે એને પરમેષ્ટી કહેવાય. આ બધા શબ્દના મીનિંગ છે ને, પરમ ઈષ્ટ એટલે પરમેશ, અને પાંચ છે એટલે પંચ પરમેશ, રાઈટ? ક્લિયર? આપણે જૈન ધર્મ છે તેમાં અમુક વસ્તુ એવી છે કે વિચ ઇઝ યુનેનિમસલી એક્સેપ્ટેડ અક્રોસ ઓલ ડિફરન્ટ સેક્ટ્સ. આપણે દિગંબર કહો, શ્વેતાંબર કહો, જે કહો, યુનેનિમસલી એક્સેપ્ટેડ. કઈ ચાર વસ્તુઓ? ચાર વસ્તુ એવી. કઈ છે ચાર વસ્તુ એવી? પહેલું છે પાંચ પરમેશ્રી, એટલે કે પંચ પરમેશ્રી કહો, નમોકાર મંત્ર, ચલો નમોકાર મંત્ર. પછી સેકન્ડ, બીજું છે ચોવીસ તીર્થંકર. બધા ચોવીસ જ તીર્થંકર માને છે, કોઈ 23 કે 25 માને છે નહીં. થર્ડ, હવે બે શાસ્ત્ર છે, એક છે તત્વાદ સૂત્ર જેને મોક્ષ શાસ્ત્ર પણ કહેવાય, અને એક છે ભક્તાવર્ત સૂત્ર. આ ચાર વસ્તુને બધા જ એક્સેપ્ટ કરે છે. પણ એમાં પણ આ જે પંચ પરમેશ્વરી છે ને, એ પાંચ પદ, એ તો આપણા કોઈ બી તમે શાસ્ત્ર લો ને, એમાં એનું વર્ણન હોય જ. કેમ કે એ જ આપણા જો રોલ મોડલ હોય, તો એનું ડિસ્ક્રિપ્શન કર્યા વગર એવું કોઈ શાસ્ત્ર કે એવી કોઈ પૂજા કે એવી કોઈ વસ્તુ નથી જે એના વગર બની શકે. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો કોઈ પણ મંગલ કાર્યથી કરે, કોઈ પણ ઓસ્પિશિયસ બિગિનિંગથી કરીએ. તો ઘરમાં ક્યાંય નવું રહેવા જવું હોય, દિવસની શરૂઆત કરવી હોય, શરૂઆત કરતા જ આપણે નમોકાર મંત્ર બોલીએ છીએ. આ પાંચ પરમેશ્વરીને આપણે દિવસમાં, હું તો માં ગાલી કમસે કમ 50 વાર નમસ્કાર કરતો હોઉં. જયારે જયારે નમોકાર મંત્ર બોલીએ, ઇનડાયરેક્ટલી એમને નમસ્કાર થાય, અથવા વિચાર બી કરીએ, મંદિરમાં બી આવીએ તો એમને નમસ્કાર થાય છે. મંદિરમાં આપણે એન્ટર થઈએ તો મંદિરમાં એન્ટર થઈએ તો મોટા સિમંદર ભગવાનની આજુબાજુ બે શાંતિનાથ ભગવાન ને માવી ભગવાન, એના સિવાય બીજું કઈ નોટિસ કર્યું છે વેદી પર? અહીંયા ઉપર, અહીંયા ઉપર આપણે મંદિરમાં, મેઇન મંદિરમાં એન્ટર થઈએ ને, તમે ન કહેવા, તમે તો રોજ જોતા હો, સિમંદર ભગવાન, શાંતિનાથ ભગવાન, મહાવીર ભગવાન, બાકી ઓલું ટ્રી છે ને ચામર છે ને એ બધું તો છે, એના સિવાય કઈ કેરેક્ટરિસ્ટિક પંચ પરમેશ્વરી જે નોટિસ કર્યો એ કહો. સૂર્યકીર્તિ ભગવાન સેકન્ડ લેવલ પર છે, એ વસ્તુ છે. હા, ઓકે. એક સાઈડ સમયસારજી છે, એક સાઈડ કુનકુન આચાર્ય છે, એટલે જીનવાણી માતા થઈ અને ગુરુ થયા. પણ એક વસ્તુ કેરેક્ટરિસ્ટિક જે મેઇન પ્રતિમાની નીચે છે ને, મિસિંગ, વેરી ગુડ. એક છે ને તાંબાનું એક નાનકડું પ્લેટ જેવું હોય, યુ ગો ટુ એની જૈન મંદિર, યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ ઇટ. એક છે નાનકડું તાંબાનું સ્ક્વેર આટલી પ્લેટ જેવું હોય, એને વિનાયક યંત્ર કહેવાય. વિનાયક યંત્ર, આ વિનાયક યંત્ર શું છે? વોટ ઇઝ ધ પર્પઝ એ તાંબાનું એવું? બોલો, કોને ખબર છે? પુલ કરે છે કે પુશ કરે છે? ના, જો એ વિનાયક યંત્ર છે ને, એ વિનાયક યંત્ર પર પંચ પરમેશ્વરની ખબર. એટલે આપણે જયારે મંદિરમાં અર્ઘને આદિ લઈએ ને, સીમંદર ભગવાનના, શાંતિનાથ ભગવાન, મહાવીર ભગવાનના તો લઈએ જ છે, સાથે યંત્રજી પણ ઇક્વલી પૂજ્ય છે, જેટલું ભગવાન પૂજ્ય છે એટલું જ, એવી રીતના જો સમજો લોજિક. હવે આ જીનેન્દ્ર ભગવાન તો બહુ મોટા છે, જે માર્બલના છે, તો દે આર હી, એ તો ઇમૂવેબલ છે. એકવાર ત્યાં સ્થાપિત થયા, હવે હંડ્રેડ ઓફ યર્સ એ ત્યાં જ રહેશે, હી કેનોટ બી મૂવ. જે નાની પ્રતિમાઓ છે કેન બી મૂવ, પણ તો પણ તમે એને ક્યાં લઈ જાઓ? ઇટ્સ અ લિટલ હેવી પ્રતિમા, એને આગળ ટેબલ પર લાવી અભિષેક આદિ કર્યા એટલું કરું. પણ હવે આપણા ઘરમાં કોઈ ઓસ્પિશિયસ ઓકેશન હોય, અથવા આપણે રથયાત્રા આદિ કાઢવું હોય, તો શું કરો? તો એના માટે આપણી પાસે ઓપ્શન છે કે કાં તો જીનવાણી માતાને આપણે લઈ જઈએ, અથવા આ યંત્રજીને આપણે લઈ જઈ શકીએ. આપણા ઘરમાં આપણે પૂજા કરવી હોય ને અર્ધથી, તો ફોટાની સામે પૂજા ન થાય. આ ફોટામાં પવિત્રતા ન કહેવાય. જેવી પવિત્રતા પંચકલ્યાણકથી પ્રતિષ્ઠિત પ્રતિમામાં હોય ને, તમે ભગવાનનો ફોટો લો અને એ લો, એમાં ડિફરન્સ છે. પણ આ જે યંત્ર છે ને, એના પર પ્રોપરલી પ્રતિષ્ઠા થઈને એ પ્રતિષ્ઠિત વસ્તુ છે, ખ્યાલ આવે? એટલે આપણે એને ઘરમાં સ્થાપિત કરીને એની, એમાં પંચ પરમેશ્વરીનું ઇમેજિનેશન કરીને એની પૂજા કરીએ. સિમિલરલી જીનવાણી માતાની પૂજા કરીએ, ખ્યાલ આવે છે કે? તો આ જે યંત્રજી છે ને, એ આપણને બધા જ મંદિરમાં લગભગ તમને દેખાય જ, અને મૂળ પ્રતિમાની ત્યાં જ હોય, આગળ જ હોય, અથવા આજુબાજુમાં હોય. તમે બીજા કોઈ મંદિરમાં જાઓ તો ઘણા બધા હોય છે. ચૈતન્ય ધામ આદિ તમે જાઓ, એક સાથે 5, 6, 7, 8 એ યંત્રજી હોય. તો યંત્રજીમાં જુદી જુદી પ્રતિષ્ઠા થઈ શકે. એક જગ્યાએ કા પંચ પરમેશ્વરની હોય, પછી સિદ્ધ ભગવાનની હોય, એટલે સિદ્ધ ચક્રની પ્રતિષ્ઠા હોય, અથવા જે 9 દેવ હોય ને, 5 પરમેશ્વરી, જૈન ધર્મ, જીનવાણી, જીન બિંબ, જીન ચૈત્ય, એમ કરીને 9 દેવતા એની પ્રતિષ્ઠા હોય. એમ કરીને એ યંત્રમાં જુદી જુદી પ્રતિષ્ઠા થઈને એવી રીતના એમને ત્યાં બિરાજમાન કરવામાં આવે. સો કમિંગ બેક, આપણો ટોપિક છે આજનો 5 પરમેશ્વરી. આ 5 પરમેશ્વરી એમ કહો ને, એ આપણા સર્વોપરી છે. જૈન ધર્મની શરૂઆત કોઈ નાનો બાળક હોય ને, કોઈ ન્યૂબોર્ન બેબી જન્મે ને, તો એને કાનમાં પહેલા નમોકાર મંત્ર સંભળાય. આપણે એની બધી વિધિ કરે ને, તો 45 ડેઝ નો થાય એટલે એને નવડાવે ધોડાવે જે પણ કરે, પછી કાનમાં એને નમોકાર મંત્ર કે, અને એમ કહે કે આજથી આને અમે શ્રાવક બનાવીએ છીએ. એટલે હવેથી આ જૈન ધર્મનો શ્રાવક છે, જૈન ધર્મનો અનુયાયી. કેવી રીતના થયું? કે પંચ પરમેશ્વરીને જે માને છે એને જૈન કહેવાય, ખ્યાલ આવ્યું? ઓકે, હવે આ પંચ પરમેશ્વરીને વંદન પૂજન તો આપણી બધી જ પૂજામાં થાય છે, પણ આ નમોકાર મંત્ર એક એવી વસ્તુ છે કે જેને આપણે વધારે પ્રાઈમ સ્થાન આપેલું છે. આપણે શરૂઆત દિવસની બી નમોકાર મંત્રથી કરીએ, સૂતા વખતા નમોકાર મંત્ર બોલીએ, મંગલાચરણ કોઈ પણ શરૂઆત કરીએ, પૂજા આદિ કરીએ તો એ નમોકાર મંત્ર બોલીએ, મંદિરમાં એન્ટર થતા હોય તો એ નમોકાર મંત્ર બોલીએ, ખ્યાલ આવે? જો લોજિકલી વાત કરીએ, પાર્લા મંદિરમાં તમે એન્ટર થાવ છો તો મૂળ ભગવાન કયા છે? સિમંદર ભગવાન. સૌથી પહેલા નમો સિમંદરે ભય, નમો સિમંદરે ભય, એમ બોલવું જોઈએ ને એન્ટર થતા થતા. તો આપણે શું બોલીએ છીએ? નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, ખ્યાલ આવે છે? કોઈ પણ મંદિરમાં જઈએ તો મંદિરમાં દર્શન કરવાની વિધિ ખ્યાલ છે બધાને? સૌથી પહેલા ચામડાની વસ્તુ બહાર મૂકી દઈએ, પછી હાથ પગ ધોઈએ, પછી દાદરામાં એન્ટર થતા હોય તો નિસ્સહી નિસ્સહી નિસ્સહી, એટલે કે સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ, એમ કરીને આપણે એન્ટર થઈએ. પછી કહે ઓમ જય જય જય, પહેલા જ ઓમ કહી દીધું. ઓમ એટલે પંચ પરમેશ્વર, જય હો જય હો જય હો. કોનો જય હો? નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, એમ કરીને આપણે પછી એન્ટર થઈએ, અને એમની સામે આવીને ઉભા રહીને નમોકાર મંત્ર બોલીએ, જગતારી મંગલ પાઠ બોલતા બોલતા 3 વાર નમસ્કાર કરીએ, પછી કોઈ સ્તુતિ બોલતા બોલતા પ્રદક્ષિણા આદિ કરીએ, ખ્યાલ આવે છે? વાત શું ચાલતી હતી? કે તમે સિમંદર ભગવાન ના મંદિર માં આવો છો તો નમો સિમંદરે દેવ, નમો સિમંદરે દેવ એમ બોલવું જોઈતું હતું ને. આપડે કેમ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ બોલીએ છીએ? ખ્યાલ આવે છે? મારો ક્વેશ્ચન લોજિકલ છે કે નહીં? પણ આ આપણને શું બતાવે છે? આ આપણને એ બતાવે છે કે આપણા જીવનમાં પંચ પરમેશ્વરી નું મહત્વ કેટલું વધારે છે. ખ્યાલ આવે? એટલે એન્ટર થતાની સાથે જ આપણે પહેલા યાદ કોને કરીએ છીએ? કે પંચ પરમેશ્વરી યાદ કરીએ. ભલે એમાં અરિયંત ભગવાનમાં ઇમ્પ્લિસિટલી સિમંદર ભગવાન ઇન્ક્લુડ થઈ જ જાય છે, કેમ કે હી અરિયંત ભગવાન, પણ તો પણ આપણે કોઈ પર્સન સ્પેસિફિક ને યાદ નથી કરતું, આપણે આ પાંચ પદોને યાદ કરીએ. ખ્યાલ આવે? એટલે એને પંચ પરમ ઇષ્ટ પરમેષ્ઠી એમ કહેવાય છે. ચલો એ તો આપણે પરમેષ્ઠી નું જોયું. હવે નમોકાર મંત્ર પર થોડું જોઈએ. આ નમોકાર મંત્ર જે છે આપણે બોલ્યો છે, એ નમોકાર મંત્ર નો શું ઇમ્પોર્ટન્સ છે? આ ક્યાંથી આવ્યો? હાઉ ડુ ક્યાંકથી તું કઈક, હાઉ ડીડ ઇટ બીકેમ સો પોપ્યુલર એન્ડ એવરીબડી ઇઝ સેઇંગ નમોકાર મંત્ર? બોલો, કોઈને ખ્યાલ છે? આગળ જો, આ નમોકાર મંત્ર જે છે, એ નમોકાર મંત્ર એ સૌથી પહેલો એવો મંત્ર છે જે સ્ક્રિપ્ટ ફોર્મમાં લખાયો છે. બહુ પહેલા, થોડી સ્ટોરી કહે, બહુ પહેલા જયારે મહાવીર ભગવાન હતા, તો મહાવીર ભગવાન નું સમોશરણ હતું ને, તો સમોશરણમાં બધા જ ઉપદેશ સાંભળવા આવે, એનિમલ્સ આવે, દેવો આવે, મનુષ્ય બધા આવે, બધા જમા તેને સાંભળે. પણ ત્યારે ઇન જનરલ લોકોનો મેમરી પાવર એટલો શાર્પ હતો કે એક વાર કઈક દિવ્ય ધ્વનિ નીકળે અને એમાંથી પોતાની જેટલી કેપેસિટી હોય એટલું સાંભળે અને યાદ રહી જાય, ત્યારે ડાયરેક્ટ યાદ જ રહી જતું હતું. એ રીતના આપણે પણ નાનપણમાં ઘણા બધા ફોન નંબર યાદ હતા ને, જયારે મોબાઈલ ને બધા નહોતા, તો આપણી મેમરી ઈ કોન્ટેક્સ્ટમાં શાર્પર હતી કે? હવે એ કોન્ટેક્સ્ટમાં આ બધું આવી ગયું તો ડિપેન્ડન્સને કારણે તે આપણે મેમરી લોસ છે. હવે યાદ બી કરવા હોય પાંચ ફોન નંબર તો અઘરું પડે. કરેક્ટ? સિમિલરલી આજથી 2500 વર્ષ પહેલા ત્યારે તો લોકોને શાસ્ત્ર લખવાની જરૂરત જ નહોતી પડી, કેમ કે અહીંયાથી નમોકાર મંત્ર કોઈ મુનિ મહારાજ, સમજો ગૌતમ મંદર આદિ કે, અને સામે બીજા મુનિ મહારાજ હોય તો એને તો યાદ રહી જાય. આપણે અકલંક અને નિકલંક ની સ્ટોરી સાંભળી છે? સાંભળી છે? તો અકલંક મુનિરાજ વિશે કહેવાતું હતું કે એમનું એટલું શાર્પ હતું કે એક વાર કોઈ વાત સાંભળે અને એમને યાદ રહી જતું. અને નિકલંક મુનિરાજ નું શું હતું? એમનું એટલું શાર્પ હતું કે બે વાર સાંભળે તો યાદ રહી જાય. એટલે કહેવાનો મતલબ કે ત્યારે લોકો એકદમ શાર્પ હતા. પછી અબાઉટ 500-600 યર્સ ગયા અને દેન એક ધર્સેન મુનિરાજ હતા, ધર્સેન આચાર્ય, એમને એમ ફીલ થયું કે હવેના લોકોને એટલી શાર્પનેસ રહી નથી, આ ધીરે ધીરે ડિટિરિયોરેટ થતું જાય છે. પહેલા અમે લોકો તો બહુ યાદ રાખી લેતા હતા, પણ હવે હું જેને જોઉં છું તો કોઈને યાદ રહેતું નથી. તો મારી પાસે આટલું નોલેજ છે અને જો હું કોઈને આપીને ન જાઉં તો એ તો બધું ફેડ થઈ જશે ને, બધું ગયું જશે. આજે પણ તમે જુઓ તો આપણી ઇન્ડિયન સંસ્કૃતિ આપણે જોઈએ તો જે સંસ્કૃત પ્રાકૃત લેંગ્વેજ છે, અથવા આપણી હિસ્ટ્રી છે, અથવા જે પણ આપણા જૂના આયુર્વેદ આદિ જે છે, એ જૂના લોકોને બહુ આવડતા હતા, હવે ધીરે ધીરે ફેડ થતું જાય છે. સિમિલરલી એ ધર્સેન આચાર્યને કન્સર્ન થઈ કે આ તો બધું જૈન ધર્મનું નોલેજ ફેડ થઈને વયું જતું, સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, નાવ વી હેવ ટુ સ્ક્રિપ્ટ ઇટ, વી હેવ ટુ રાઇટ ઇટ ડાઉન સમવેર. એટલે હવે સ્ટોરી લાંબી છે, એમને બે મુનિરાજને બોલાવ્યા અને પરીક્ષા લીધી ને આગળ કીધું. પણ સૌથી પહેલું જે સ્ક્રિપ્ટમાં લખાયું હોય તો આ નમોકાર મંત્ર. એ નમોકાર મંત્ર એ આપણે ષટખંડાગમ જે આગમ છે ને એનું મંગળાચરણ છે. એટલે આ નમોકાર મંત્રનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે. આપણે જૈન ધર્મની કોઈ પણ શાસ્ત્ર આજે આપણે આ બધા બુક્સમાંથી વાંચીએ છીએ, આ પ્રશ્નોત્તર મારામાંથી પણ વાંચતા હતા, પણ એનું ઓરિજિન ક્યાંકથી થાય છે કે આ બધા તો પાછળથી લખાયેલી બુક છે, પણ દે હેવ રેફર્ડ ટુ સમથિંગ એલ્સ, દે હેવ રેફર્ડ ટુ સમથિંગ એલ્સ, સો વેર ઇઝ ઇટ ઓરિજિનેટેડ? ઓરિજિન ઇઝ આ શાસ્ત્ર કોલ્ડ ષટ્ખંડાગમ, અને પછી બીજા અમુક સમય સારા બીજો શાસ્ત્ર છે એ. તો એમાં પણ જે ફર્સ્ટ સ્ટેન્ઝા લખાયો હોય, રાઈટ ઇઝ એક તો એ હોય. સેકન્ડ, હવે ઇવન ધો મંત્ર ઇઝ સ્ક્રિપ્ટેડ, પણ જે પાંચ પદ જે છે પરમેશ્વરી એ તો અનાદિકાળના છે ને, કેમ કે આ મહાવીર ભગવાન થયા એની પહેલા પણ તો 23 તીર્થંકર થયા ને, તો ત્યારે પણ મુનિરાજ હતા કે નહીં? હવે આદિનાથ ભગવાન ફર્સ્ટ તીર્થંકર એ થયા, એની પહેલા પણ તીર્થંકર થયા કે નહીં? તો ત્યારે પણ મુનિરાજ હતા કે નહીં? તો એમ કરતા કરતા તમે જુઓ તો આ અર્યંત સિદ્ધ ભગવાન ને મુનિરાજ ક્યારના છે? અનાદિકાળ, અનાદિકાળથી છે. એટલે પાંચ પદો અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ અનાદિકાળથી એ પદો છે, અને એમને નમસ્કાર પણ લોકો અનાદિકાળથી કરતા આવ્યા છે. ખ્યાલ આવે? એટલે મીનિંગ વાઇઝ તમે જુઓ તો નમોકાર મંત્રમાં છે શું? ખાલી નમો અર્યંતાણ, અર્યંત ભગવાનને નમસ્કાર, સિદ્ધ ભગવાનને નમસ્કાર. તો આ મીનિંગ તો અનાદિકાળથી, ઇવન ધો ધ વર્ડ્સ વર રિટન મેબી 2000 years ago. પણ ધ મીનિંગ, ધ કોન્સેપ્ટ, ધ ફિલિંગ, એની પાછળના ભાવો એ તો બધા અનાદિકાળથી ચાલ્યા આવે છે. એટલે આ પાંચ જે પદ છે પંચ પરમેશ્વરી એમની પૂજ્યતા એ પણ અનાદિકાળથી ચાલતી આવે છે. હવે જો આઈ વોન્ટ ટુ ગો ઇન ડેપ્થ ઓફ ધીઝ પાંચ પદ, આપણને સમજાવવા તો જોઈએ આ પાંચ પદો શું છે. હવે આપણા જેવા મનુષ્ય ચાર ગતિના જીવો છે ને, કઈ છે ચાર ગતિ? મનુષ્ય, પછી તિર્યંચ. તિર્યંચ એટલે આ જે બધા એનિમલ્સ આપણને દેખાય છે, એનિમલ્સ, બર્ડ્સ, ફિશીસ બધા. પછી દેવ, દેવ એટલે ઉપર, હેવનલી બીંગ્સ, અને નારકી નીચે. તો આ ચાર જે ગતિના જીવો છે એ જીવ તરીકે તો સમાન છે કે નહીં? ભલે વર્તમાનમાં એમની સિચ્યુએશન જુદી જુદી છે, જેવી રીતના વર્તમાનમાં મનુષ્ય તરીકે તો ઇન્ડિયન, અમેરિકન, આફ્રિકન બધા સમાન છે, બધા હ્યુમન બિંગ જ છે. ભલે એમના કલર, એમની લેંગ્વેજ, રહેવા કરવાની પદ્ધતિ બધું જુદી જુદી છે. સિમિલરલી જીવ તરીકે તો ચારે ગતિના જીવ સમાન છે. ઈ ચાર ગતિના જીવો જયારે મનુષ્ય ગતિમાં આવે છે તો એ પોતાનો પુરુષાર્થ કરીને આ પાંચ પદોને પ્રગટ કરવાની કોશિશ કરે. તો આ પાંચ પદમાં પાંચ શું કામ ના એકા? દેર કુડ હેવ બીન ઓનલી વન અલ્ટિમેટ એમ ને, આ પાંચની જરૂરત જ ક્યાં હતી? ખ્યાલ આવ્યો? મનુષ્યને ઇફ યુ વોન્ટ ટુ ડુ સમ સાધના, મહેનત કરીને ઇફ યુ વોન્ટ ટુ અચીવ સમથિંગ, એક જ રોલ મોડલ હોવું જોઈએ ને. સપોઝ યુ વોન્ટ ટુ બીકમ અ ગુડ ક્રિકેટર, તો ગુડ ક્રિકેટરને પાંચ રોલ મોડલ થોડી હોય કે ના, માય રોલ મોડલ ઇઝ વિરાટ કોહલી ઓલ્સો, ધોની ઓલ્સો, ધેન ધીસ ઓલ્સો, ધેટ ઓલ્સો. એવું તો ડઝન્ટ સાઉન્ડ લોજિકલ, કરેક્ટ? એક જ હોવું જોઈએ કે નહીં? અગ્રી ઓર નોટ અગ્રી? અગ્રી. તો એક કેમ નથી, આપણે કેમ પાંચ છે? આપણને મોક્ષ આદિ પ્રાપ્ત કરવું હોય તો આપણું રોલ મોડલ કોણ? જો એકચ્યુઅલી તો આપણું રોલ મોડલ એક જ છે. કોણ છે? એક સિદ્ધ ભગવાન. આ સિદ્ધ ભગવાન આપણા રોલ મોડલ છે. બાકી બધા જે છે એ તો મનુષ્ય ગતિમાં જ છે, પણ મનુષ્ય ગતિને ક્રોસ કરીને ઇવેન્ચ્યુઅલી જયારે મોક્ષ થશે અને અનંત કાળ સુધી હવે જ્યાં રહેવાનું છે, એ સિચ્યુએશન કેવી છે એ તો આપણને એક વિઝ્યુઅલાઇઝેશન થવું જોઈએ કે નહીં? તો વી નીડ સમબડી ટુ કમ્પેર વિથ, કે ઓકે હા, ઇફ આઈ ડુ ધીસ એફર્ટ ધેન આઈ વિલ ઇવેન્ચ્યુઅલી રીચ ધેર. તો એ ઇવેન્ચ્યુઆલિટી શું છે? એ સિદ્ધ ભગવાન. ખ્યાલ આવે? એ સિદ્ધ ભગવાન કે કેવા છે? અશરીરી છે, હવે એમને કોઈ શરીર નથી. પછી કેવા છે? શુદ્ધ જીવ રૂપે છે, હવે એમને ખાલી જીવ જ બચ્યો, બીજું કાંઈ નહીં. આ કપડાં છે કે નહીં? નહીં. આ શરીર છે કે નહીં? નહીં. અંદરનો ખાલી એકલો આત્મા પ્યોરિફાઈડ. તો કેવું થાય? તો આવા સિદ્ધ ભગવાન જેવું. ખ્યાલ આવે? અચ્છા, તો આપણું રોલ મોડેલ જો ખાલી સિદ્ધ ભગવાન છે તો બાકીના બધા શું કામ કીધા? કેવા જ નહોતા જોઈતા ને, સીધા શું થયું? આ બાકીના ચાર એટલે કીધા કેમ કે કયા પાથથી સિદ્ધ થવાય છે એ બતાવવા માટે, એ પાથ સમજાવવા માટે બાકીના ચાર કીધા. ખ્યાલ આવે? તો આ પાંચ પરમેશ્ટી કહેતા પણ આપણો ઇવેન્ચ્યુઅલ ગોલ શું છે? સિદ્ધ દશા. આટલું ક્લિયર? દરેક પરમેશ્ટીની પોઝિશનિંગ શું છે આપણા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. તો આપણે જયારે એમને નમસ્કાર કરીએ છીએ એમને, એમની પોઝિશનિંગ અનુસાર આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે એમને સેના માટે નમસ્કાર કરીએ છીએ. સો આપણું ઇવેન્ચ્યુઅલ રોલ મોડલ એ સિદ્ધ ભગવાન. હવે સિદ્ધ ભગવાન થવા પહેલા એની જસ્ટ પેન અલ્ટિમેટ અવસ્થા, એ કઈ અવસ્થા છે? કે અરિયંત ભગવાન. સિદ્ધ ભગવાન પહેલાની અવસ્થા એ અરિયંત ભગવાન, કે કોઈ જીવ મનુષ્ય ગતિમાં પોતાનો પુરુષાર્થ કરે અને જ્યાં એ સો કોલ્ડ ભગવાન પણ પ્રગટ કરે કે જેનાથી ભગવાન થાય, તો વર્તમાનમાં મનુષ્ય અવસ્થામાં એમને અરિયંત ભગવાન કહેવાય. અને ઈ જ અરિયંત ભગવાન એમનું જયારે આયુષ્ય જેટલું બચેલું છે એ પૂરું થાય અને આ બોડીનો નાશ થાય, આત્મા જુદો પડે. હવે આપણે નોર્મલી અહીંથી જુદો પડીને બીજું શરીર ધારણ કરીએ, પણ એમને હવે બીજું શરીર થતું નથી, એ અહીંયાથી સિદ્ધ છૂટકા પડીને ત્યાં સિદ્ધ શિલા પર જઈને બિરાજમાન થાય છે. તો સિદ્ધની કલ્યાણની અવસ્થા એ અરિયંત. બરાબર? આ અરિયંત અને સિદ્ધ શું છે? આ અરિયંત અને સિદ્ધ એ બે દેવ છે. આપણે કહે ને દેવ શાસ્ત્ર અને ગુરુ. અરિયંત અને સિદ્ધ એ બે દેવ છે. હવે એનીથી પણ નીચે અરિયંત થવા પહેલાની અવસ્થા કઈ? ધીસ ઇઝ અ ટ્રીકી ક્વેશ્ચન. અરિયંત થવાની પહેલાની અવસ્થા કઈ? યસ આચાર્ય, ઓકે. એનીબડી એલ્સ? કોની અવસ્થા? સાધુ, ઓકે. સો આઈ હેવ થ્રી ઓપ્શન, આચાર્ય, ઉપાધ્યાય ઓર સાધુ. સો આઈ હેવ આચાર્ય, આઈ હેવ સાધુ. એનીબડી ફોર ઉપાધ્યાય? જો આ ત્રણ છે ને, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ તો ત્રણ નામ જુદા કીધા, બાકી તો બધા સાધુ જ છે. ફર્સ્ટ ઓફ ઓલ આ તો એક ક્લિયર કરના છે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે એકચ્યુઅલી સાધુ જ છે. જે રીતના સમજો કે સ્ટુડન્ટ હોય ને સ્કૂલમાં, કોઈ સ્કૂલમાં સ્ટુડન્ટ હોય તો નોર્મલી દરેક ક્લાસમાં એક મોનિટર હોય. બરાબર? એ મોનિટરનું કામ શું છે? કે ભાઈ ડિસિપ્લિન મેન્ટેન રાખવું. અને અમુક સ્કૂલમાં જે હોય એક ક્લાસનો ટોપર્સ બી હોય બધા, એ ટોપર્સનું કામ શું છે? કે આજુબાજુના લોકોને પણ શીખાડવું અને બધાને સાથે લઈને ચાલવું. હવે એની સાથે બધા ક્લાસ મળીને એક અથવા બે પ્રિફેક્ટ પણ હોય ને, જે બધા ક્લાસનું અરેન્જમેન્ટ એક સાથે જોઈએ. તો આ આચાર્ય ભગવાન છે ને એ એવા પ્રિફેક્ટ છે કે જે આખા મુનિ સંઘના નેતા છે અને આખા મુનિ સંઘનું આચાર, એમનું ક્યાંથી ક્યાં જશે, એમની વ્યવસ્થા શું થશે, એનો ખાલી સાધારણ વિચાર કરવો, અથવા કોઈ મુનિરાજનો કંઈક દોષ થયો હોય તો એમને કંઈક પ્રાયશ્ચિત આપવો, અથવા કોઈ નવા મુનિરાજ થવા માંગતા હોય તો એમને દીક્ષા આદિ આપવી, આ બધા આચારનું, ડિસિપ્લિનનું પાલન કરાવડાવવું એ આચાર્યનું કાર્ય. પણ ઇવેન્ચ્યુઅલી આચાર્ય પોતે અરિયંત છે, સિદ્ધ છે, કે મનુષ્ય છે, કે મુનિ છે, કે કોણ છે? ઇવેન્ચ્યુઅલી તો આચાર્ય પણ મુનિ જ છે. ખ્યાલ આવે? જેવા એ મુનિરાજ છે એવા જ આચાર્ય મુનિરાજ છે. જેવો એટલે પ્રિફેક્ટ પણ સ્ટુડન્ટ અને નોર્મલ પર્સન પણ સ્ટુડન્ટ. ખ્યાલ આવે છે? ઓકે. હવે જેવી રીતના ઓલા ક્લાસમાં પેલો સ્કોલર છોકરો હતો ને, જે બીજા બધાને બી ભણાવે છે, એવી જ રીતના અહીંયા ઉપાધ્યાય મુનિરાજ છે. એ ઉપાધ્યાયનું કામ શું છે? કે જે વીકર મુનિરાજ છે, વીકર તો ન કહેવાય પણ જે જે નવા મુનિરાજ હોય તો સડનલી તો એમને નોલેજ પ્રગટ ન થાય, એમને શીખાડવું પડે કે નહીં, તો જે ટીચર મુનિરાજ હોય એમને ઉપાધ્યાય ખ્યાલ આવે છે, પણ ઇવેન્ચ્યુઅલી ઉપાધ્યાય ઇઝ ઓલ્સો મુનિ, તો આચાર્ય ઇઝ ઓલ્સો મુનિ, સાધુ ઉપાધ્યાય ઇઝ ઓલ્સો સાધુ, અને સાધુ ઇઝ ઓબ્વિયસલી. સો કમિંગ બેક ટુ ધ સેમ ક્વેશ્ચન કે અર્યંત થવા પહેલા આચાર્ય હોવા જોઈએ, ઉપાધ્યાય કે સાધુ? મુનિ અર્યંત થવા પહેલા સાધુ હોવા જોઈએ, કેમ કે જે મુનિરાજ હોય ને એ મુનિરાજ જ પોતાની સાધના કરીને અર્યંત અથવા અર્યંત થાય છે, સિદ્ધ પછી થશે. તો સૌથી પહેલા મુનિ, ધેન અર્યંત, ધેન સિદ્ધ, એ ક્રમ તો ખ્યાલ આવી ગયો ને બધા? ઓકે, હવે જ્યાં લેવલ પર મુનિ છે એ જ લેવલ પર આચાર્ય અને ઉપાધ્યાય બધા છે, સમજાય? લાડર આપણે ડ્રો કરીએ તો ચલો આપણે ચાર ગતિના જીવ અહીંયા નીચે, રાઈટ, એનો નેક્સ્ટ સ્ટેજ કયો છે? નેક્સ્ટ સ્ટેજ છે સમ્યક દ્રષ્ટિ ધર્માર્થ. સમ્યક દ્રષ્ટિ એટલે કાનજી સ્વામી ગુરુદોષી જેવા દેખાય છે, જેમને પોતાના આત્માનું ખ્યાલ આવી ગયો છે, પોતાના આત્માની શ્રદ્ધા આવી ગઈ છે, પણ હજી મુનિ નથી, હજી તો આપણી જેમ ઘરમાં રહે છે, આપણી જેમ ડેઇલી જીવન એમનું ચાલે છે, ખ્યાલ આવે છે? તો મનુષ્ય એટલે ચાર ગતિના જીવો, સમ્યક દ્રષ્ટિ, હવે એમાં અમુક વેરિએશન છે, અમુક પછી અણુવૃત્તિ થાય એમાં આપણે ન જોવું છે, તો સમ્યક દ્રષ્ટિ, એના પછી મુનિરાજ, પછી અર્યંત, પછી સિદ્ધ. આ ક્લિયર થઈ ગયો આખો પાઠ? ઓકે, તો હવે આચાર્ય અને ઉપાધ્યાયનું ફંક્શન શું, આચાર્ય અને ઉપાધ્યાયનું ફંક્શન શું? હવે જો સપોઝ આખી લેડરમાં ક્યાંય આચાર્ય ઉપાધ્યાય છે જ નહીં, નોટિસ કર્યું કે નહીં? કે ચાર ગતિના જીવ, સમ્યક દ્રષ્ટિ, સાધુ, અર્યંત, સિદ્ધ, તો આખી લેડરમાં ક્યાંય આચાર્ય કે ઉપાધ્યાય જ નથી, તો આચાર્ય ઉપાધ્યાય થવું એ કમ્પલસરી છે કે નહીં મોક્ષ માર્ગ માટે? જો અર્યંત સિદ્ધ થવું હોય તો આચાર્ય ઉપાધ્યાય થવું કમ્પલસરી છે કે નહીં? નથી. પણ જો તમને કોઈ ઓફર કરે તો થશો કે નહીં? સપોઝ આપણે તમને આચાર્ય બનાવી દઈએ સંઘના, તો બનશો કે નહીં? અરે બનવું જ જોઈએ. ચલો એ આવીએ છીએ કેવી રીતે. તો હવે આચાર્ય અને ઉપાધ્યાયનું ફંક્શન શું? ઉપાધ્યાયનું કામ કે બધા જે નવા મુનિરાજ હોય અથવા કોઈ નોલેજ થી વીકર હોય એમને સમજાવવું, કેમ કે એ તો સ્કોલર છે, એમને ઘણું બધું આવડે છે, એમના જ્ઞાનનો કંઈક યુઝ થાય, રાઈટ? અને આચાર્યનું કામ કે સંઘના બધાનું ડિસિપ્લિન મેન્ટેન થાય, જે મેનેજમેન્ટ હોય ને આખા સંઘનું એ મેનેજમેન્ટ આચાર્યનું કામ છે. હવે સપોઝ આચાર્ય હોય જ નહીં તો શું થાય? આચાર્ય જેવું કોઈ હોય જ નહીં તો બધા મુનિરાજ ઇન્ડિવિજ્યુઅલ મુનિરાજ થઈ જાય કે નહીં? ધેર ઇઝ નો સંઘ, ખ્યાલ આવે છે કે નહીં? તો પછી કોઈ નવા આવે અને એને મુનિ થવું હોય તો કોની પાસે જાય? ખ્યાલ આવે છે કે નહીં? તો હવે સપોઝ પાંચ છોકરાઓ હોય અને સ્કૂલમાં એક બેચમાં 50 છોકરાઓ હોય, તો 50 માંથી મોનિટર કોને બનાવે? જે બધા છોકરાઓમાં વધારે પ્રભાવશાળી હોય, જે બધાને એવું લાગે કે ભાઈ આ બધાને મેનેજ પ્રોપરલી કરી શકશે એને મોનિટર બનાવે. જનરલી જે કદાચ ટોપર હોય એ ટોપર માંથી બનાવે, તો લાસ્ટ બેન્ચરને તો મોનિટર માં બનાવે કે નહીં? હું બનાવે ને. એવી જ રીતે આ બધા મુનિરાજો, એ મુનિરાજમાં જે સૌથી પ્રભાવશાળી હોય ને, એ સૌથી પ્રભાવશાળી જે બધાને પ્રોપર ગાઈડન્સ આપી શકે. હવે આ તો ટેકનિકલ ફિલ્ડ છે. કોઈ મુનિરાજ આવે અને એ કહે કે ભાઈ અમે ભોજન માટે ગયા હતા અને આ દોષ થયા, હવે કેવી રીતના એમને પ્રાયશ્ચિત આપવું? આ તો ટેકનિકલ ફિલ્ડ છે ને, એમને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે આ સિચ્યુએશનમાં કેવી રીતના બિહેવ કરવું જોઈતું હતું. એટલે એ આખા સંઘમાં જે વધારે પ્રભાવશાળી હોય એને આચાર્ય પદ પર, ખ્યાલ આવે છે કે? અને જે એમાં નોલેજ વાઇઝ વધારે નોલેજેબલ હોય એમને ઉપાધ્યાય પદ મળ્યું. આ જો આખો જો મુનિરાજ ઘણા બધા હોય એ મુનિરાજ ને આવું મેનેજમેન્ટ ન મળે તો શું થાય કે કોઈ નવા આવે તો એમને દીક્ષા આપવાની કોઈ પ્રોસિજર જ ન રહે, અથવા કોઈ એક્ઝિસ્ટિંગ મુનિરાજ ને કઈક દોષ આદિ થાય તો એમને પ્રાયશ્ચિત કરવાની કઈ પ્રોસિજર ન રહે. એટલે આખી આવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ ખ્યાલ આવે બધાને? એટલે એક આચાર્ય હોય અને અમુક ઉપાધ્યાય હોય અને પછી ઘણા બધા મુનિરાજ, એ આખા સંઘની વ્યવસ્થા. ખ્યાલ આવે? હવે આ આચાર્ય અને ઉપાધ્યાય એ એડિશનલ જોબ છે. ખ્યાલ આવે? આચાર્ય અને ઉપાધ્યાય હેઝ ટુ બી મુનિ ફર્સ્ટ. એમને મુનિરાજનું જે ડેઇલી કામ હોય શટ આવશ્યક કહેવાય ને, કે પોતાના આત્માનું ધ્યાન મનન આદિ કરે એમાં જ લીન રહે. એના સિવાય જો બહાર આવે તો પછી ભગવાનની પ્રાર્થના સ્તુતિ આદિ કરે, પછી પ્રતિક્રમણ કાય ઉત્સર્ગ આદિ કરે, આ બધું એમનું ડેઇલી કામ છે. એના ઉપરાંત ધીઝ આર એડિશનલ રિસ્પોન્સિબિલિટી, કે તમે હવે ઉપાધ્યાયનું કામ બી કરજો અને આચાર્યનું કામ પણ કરજો. ખ્યાલમાં આવે? હવે મને કોઈ સ્ટ્રેસ કોને વધારે હોય, જેને લેસ રિસ્પોન્સિબિલિટી હોય ને કે જેને મોર રિસ્પોન્સિબિલિટી હોય ને? જો સ્ટ્રેસ ઇઝ નોટ અ ગુડ વર્ડ, પણ તમને ભાવવાચન કેવી રીતના કરાવું એટલે સમજાવું કેવી રીતના? ખ્યાલ આવે છે? નોર્મલી જેને વધારે રિસ્પોન્સિબિલિટી એને વધારે સ્ટ્રેસ હોય, કરેક્ટ? અહીંયા તો સ્ટ્રેસ નથી, અહીંયા તો પોતાના આત્મામાં મસ્ત રહે છે. અને એ આચાર્યને કોઈ એવું એવું હોય ને કે મેનેજમેન્ટ, અરે તમારે ત્યાં નહીં જવાનું, તમારે ત્યાં નહીં જવાનું, બધા અહીંયા જ બેસો, અહીંયા આમ કરશું તેમ કરશું, એવું બધું ન હોય. મુનિસંઘમાં તો કેવું હોય કે અહીંયાથી આચાર્ય ભગવાન કે આજે વાતાવરણ સારું નથી, કદાચ જીવાતો ઘણી હશે, એટલે આજે કોઈએ આહાર કરવા જરૂર નહીં. બસ આટલું એક સેન્ટેન્સ કહીને એ તો આત્માનું હોય. હવે સામેવાળાએ ફોલો કરવું કે નહીં, તો કોઈ અનરૂલી હોય, અરે એવું શું, એવું તો કઈ નથી, મને તો કઈ ફીલ નથી થતું, ક્યાં છે જીવા, નહીં હું તો જઈશ, ત્યાં આવું કોઈ કરે જ નહીં. ખ્યાલ આવે? એ તો બધા ઓકે, આચાર્યએ કીધું ને એટલે આપણે એ ફોલો કરશું. એમ કરીને આ જે આખી ડિસિપ્લિન ઓટોમેટિકલી મેન્ટેન થાય. કોઈ ફોર્સફુલી આચાર્ય મેનેજ કરતા હોય ને એમને બહુ સ્ટ્રેસ હોય, અરે આ માનતો નથી, ઓલો મારું બહુ માને છે, પણ આ બહુ, આને મારે કંઈક કરવું પડશે, આનું કંઈક કરવું પડશે, એવું બધું એને ટેન્શન ન હોય. ઇવન દેન જે આચાર્ય અને ઉપાધ્યાય છે એમને એડિશનલ રિસ્પોન્સિબિલિટી, અને એડિશનલ રિસ્પોન્સિબિલિટી સાથે પોતાના આત્માનું કલ્યાણ કરીને એ અરિહંત ભગવાન થઈ શકતા નથી. ખ્યાલ આવે? એટલે જ્યાં એમને લાગે કે હવે મારું આત્મામાં ધ્યાન વધારે લાગે છે અને પોતાના આત્મામાં લીન થઈ જાય, તો એની પહેલા આ પદવીઓ એ મૂકી દે, કોઈ બીજાને સંઘના આચાર્ય બનાવી, અને પછી પોતે મુનિ થાય, પોતાના આત્મામાં લીન થાય અને અરિયત થાય. ખ્યાલ આવે? તો કરી દઉં આપણે આખો ઓર્ડર શું જોયો હતો, ચાર ગતિના જીવો, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અને અનુવૃત્તિ, પછી મુનિરાજ, અરિયંત અને શેષ. તો આ નીચેનો જે ઓર્ડર છે, ચાર ગતિના જીવો પૂજ્ય છે કે નહીં, આપણે ચાર ગતિના જીવોને પૂજવા જોઈએ કે નહીં? અરે ચાર ગતિના જીવોને શું પૂજશો, આપણા મને એનામાં ક્યાં ડિફરન્સ છે? હું એ ચાર ગતિનો, એ ચાર ગતિનો, હું એ દુઃખી, એ દુઃખી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે ઉપર સ્વર્ગના દેવો છે એમને પૂજવા કે નહીં? આપણે અમુક જૈન મંદિરમાં જઈએ તો પેલા પદ્માવતી માતાજી હોય ને ધરણેન્દ્ર હોય ને બધા હોય, એમને પૂજવા કે નહીં? એ તો મારા જેવા મિથ્યા દ્રષ્ટિ જીવો છે. ખ્યાલ આવે છે ને? જેવો હું દુઃખી એવા એ દુઃખી, તો એમને શું પૂજવાના? ખ્યાલ આવે? ચાલો, ચાર ગતિના તો પૂજવા લાયક નથી. હવે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા આવો, તો ગુરુદેવશ્રી જેવા છે એમને પૂજવા કે નહીં? ખ્યાલ આવે છે? જો આ આપણે જૈન ધર્મમાં એક આખો એની પોતાની પ્રણાલી, એક આખીની સિસ્ટમ છે. આજે મુનિરાજ અને ઉપરના જીવો છે, મુનિરાજ, અરિયંત અને સિદ્ધ ભગવાન, એ આ બધા પદોને અર્ઘ લઈને પૂજવા લાયક છે. ખ્યાલ આવે? પછી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અને અણુવ્રતી જીવો છે ને, એમની યથાયોગ્ય વિનય કરવા લાયક છે. એટલે આપણા શાસ્ત્રમાં આવે ભગવાન હોય ને એમને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. આપણે તો કોઈ કરતા નથી, પણ ભગવાનની સામે આમ આખા સૂઈને પ્રણામ થવા જોઈએ. આ બધા ધર્માત્મા હોય ને, મુનિ ગુરુદેવ શ્રી અથવા એમનાથી પણ ઉપર જે અણુવ્રતી શ્રાવકો હોય, એ બધાને યથાયોગ્ય વિનય હોય, એમને તમારે નમસ્કાર આમ ઘૂંટણીએ વળીને નમસ્કાર કરવા જોઈએ. આપણે તો ખ્યાલ આવે, પણ તો પણ આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ એ અર્ઘ લઈને પૂજવા લાયક નથી. એવી આપણી પ્રણાલી નથી. પ્રણાલી શું છે કે મુનિરાજ હોય, કુંડકુંડ આચાર્ય જેવા, અથવા ઉપર અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, એમને વ્યવસ્થિત એમની સ્થાપના થાય. જેવી રીતે આપણે મંદિરમાં સ્થાપના કોની છે, એક બાજુ જીનવાણી છે, એક બાજુ કુંકુંડ આચાર્ય છે, અને વચમાં બધા અરિયંત સિદ્ધ ભગવાન. આ સીમંદર ભગવાન છે એ વર્તમાનમાં અરિયંત ફોર્મમાં છે. અહિયાંથી બહુ દૂર એક વિદેશ ક્ષેત્ર છે, ત્યાં એ મનુષ્ય ફોર્મમાં અત્યારના વર્તમાનમાં હાજરા હજુર છે. અને શાંતિનાથ ભગવાન ને મહાવીર ભગવાન, એ બે ભગવાન તો ઘણા વખત પહેલા અરિયંત હતા અને હવે એ સિદ્ધ થઈ ગયા. ખ્યાલ આવે? આ 24 તીર્થંકર જે આપણે કહીએ, ઋષભ દેવ થી લઈને મહાવીર ભગવાન, એ બધા સિદ્ધ ભગવાન થઈ ગયા. અને સીમંદર ભગવાન થી લઈને અજિત વીર્ય એવા 20 તીર્થંકર, એ 20 વર્તમાનમાં પ્રેઝન્ટલી અવેલેબલ છે અલગ અલગ એરિયામાં. તેમાં ડિફરન્સ ખ્યાલમાં આવે છે? 24 તીર્થંકરો તો ક્રોનોલોજીકલી થયા. સૌથી પહેલા આદિનાથ ભગવાન, પછી અજિતનાથ ભગવાન, પછી સંભવનાથ, એમ કરતા કરતા 24 તીર્થંકર થયા. એક પછી એક અરિયન થયા અને એક પછી એક સિદ્ધ થયા. આ 20 તીર્થંકર તો પેરેલલી અત્યારના બધા જ છે. હવે એમાંથી એક સિદ્ધ થશે તો ઈ જ નામના બીજા તીર્થંકર ત્યાં આવીને અવેલેબલ છે. ખ્યાલ છે? આ 20 તીર્થંકરો ઈ જ નામ સહિત ઓલવેઝ વિદેહ ક્ષેત્રમાં હોય છે. એટલે ઓલવેઝ અરિયંત તરીકે જ આપણને અવેલેબલ છે. ખ્યાલ આવે? તો જો આવી રીતના આપણે પંચ પરમેશ્વરી ભગવાનનું સ્વરૂપ જોયું. હવે થોડુંક ડિસ્કશનને હજી આગળ લઈ જઈએ. આપણે સમયસારમાં કે કયા ગ્રંથમાં એક કડી છે, હરિહંત સિદ્ધ આચાર્યને, પ્રતિક્રમણમાં પણ સાંભળ્યું હશે ને દર વખતે, હરિહંત સિદ્ધ આચાર્યને ઉપાધ્યાય મુનિરાજ પંચપદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં. આનો શું મતલબ કે આ જે 5 પદ કીધા, હરિહન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધ, પંચપદ વ્યવહારથી નિશ્ચય આત્મા માં. એટલે કે જેવો જીવ હું છું, એવો જ ઓલો ઇન્સેક્ટ પણ છે ને, કોઈ કીડી આદિ નાનકડું, અને કોઈ મોટો રાક્ષસ કે તમે કોઈ મોટા દેવ ને કઈક લઈ લો, એ પણ છેવટે તો જીવ જ છે કે નહીં? બરાબર કે નહીં? સિમિલરલી આ 5 પરમેશ્વરી આમ તો આપણા માટે પૂજ્ય પદો છે, પણ એ પદ કોણ પ્રાપ્ત કરે છે? છેવટે તો જીવ જ પ્રાપ્ત કરે છે ને એ પદ. ખ્યાલ આવે છે ને? આજે મહાવીર ભગવાન એ ભગવાન થઈ ગયા, બરાબર, સિદ્ધ ભગવાન થઈ ગયા. તો પહેલા તો મારી જેમ 4 ગતિનો જીવ હતા કે નહીં? આપણને એમની સ્ટોરી ખ્યાલ છે ને, સિંહના ભાવમાં હતા, એની પહેલા તો ભીલનો એટલે આદિવાસી જીવ હતા, એના પછી સિંહના ભાવમાંથી પછી દેવગતિમાં ગયા, પછી મનુષ્યમાં આવ્યા, પછી પાછા દેવ, પાછા મનુષ્ય, આદિ આદિ, છેવટે વર્ધમાન તરીકે મનુષ્ય ભાવમાં જન્મ લીધો એમણે. અને પછી ત્યાંથી મુનિ દીક્ષા ધારણ કરીને અને પોતાના આત્માનું કલ્યાણ કરીને હરિયંત થયા, પછી ત્યાંથી સિદ્ધ લોકો. ખ્યાલ આવ્યો? સૌથી પહેલા તો 4 ગતિના જીવ હતા ને મારી જેમ, પછી મુનિ થયા, પછી હરિયંત થયા, પછી સિદ્ધ થયા, અને હવે સિદ્ધ દશામાં અનંત કાળ સુધી રહેશે. તો છેવટે તો આ બધી ભાષા મહાવીર ભગવાન ની જ હતી કે નહીં? જીવ તો એક છે ને, દશા બદલાતી ગઈ, રાઈટ? આપણે પણ નાના હતા, જીવ તો આ જ હતો ને, હવે નાના માંથી મોટા થયા, હજી પણ ઘરડા થશું તો જીવ તો એ જ રહેશે ને. સિમિલરલી આ પાંચે પરમેશ્વરી ના પદો ઇવેન્ચ્યુઅલી તો જીવ જ પ્રાપ્ત કરે છે. તો પાંચ તો એમના જુદા જુદા પદ થી વર્ણન કરવાની પદ્ધતિ છે, પણ છેવટે તો મારા જ આત્મામાં એવી તાકાત છે કે આ પાંચે પદને હું પ્રાપ્ત કરી શકું, આ પાંચે પદને હું પ્રાપ્ત કરી શકું એમ છું. તો ગુરુદેવશ્રી આપણને શું કે હંમેશા, કે દરેક જીવ ભગવાન છે અને ભગવાન થાય તો સ્વભાવથી, એટલે કેપેબિલિટી વાઇઝ તો હમણાં જ ભગવાન છે, કેમ કે હમણાં જ જીવ છે ને, પણ હમણાં છેવટે તો ચાર ગતિનો જીવ છે, કેપેબિલિટી હોવા છતાં વર્તમાનમાં નથી. જેવી રીતના આપણે માઇન્ડ કરીએ ને, તો માઇન્ડમાંથી કોર નીકળે, એ કોરને પ્રોસેસ કરીએ તો એમાંથી પ્યોર મેટલ બહાર નીકળે. તો માઇન્ડ કર્યું ત્યારે પણ આપણા ખ્યાલમાં તો છે ને કે ભાઈ આમાં પ્યોર મેટલ છે, તો જ આપણે મહેનત કરીએ ને. અને એ પણ પાછું ઇકોનોમિકલી સેન્સ બનતી હોય તો મહેનત કરીએ ને, કેમ કે પ્યોર મેટલની કિંમત પ્રોસેસની કિંમત કરતા વધારે હોય, અને ઇફ આઈ એમ મેકિંગ મની ધેન આઈ વિલ મેક એન એફર્ટ. સિમિલરલી આજે ચાર ગતિના જીવો છે, એ ચાર ગતિના જીવોમાં અંદર જીવ નામનો કોઈ પદાર્થ છે કે નહીં? એ પદાર્થને પ્રોસેસ કરીએ તો એમાંથી પ્યોર સોલ ઉત્પન્ન થાય છે કે નહીં? થાય છે ને. તો પ્યોર સોલમાં ઉત્પન્ન થઈને જેટલું સુખ એને પ્રાપ્ત થાય છે, ડઝ ઇટ ઇકોનોમિકલી મેક સેન્સ વર્સિસ ધ પ્રોસેસ? તો યસ, કેમ કે ચાર ગતિમાંથી પ્રોસેસ થઈને સિદ્ધ બનવામાં ટાઈમ કેટલો લાગે છે? એક વાર જો મનુષ્ય થાય અને મનુષ્ય રૂપે કોઈ જીવ હોય, સમજો એક ભરત ચક્રવર્તી હતા ને, ખ્યાલ છે, આદિનાથના સંત, આદિનાથ ભગવાનના સંત ભરત ચક્રવર્તી, એમની સ્ટોરી આવે છે. તો એમનું સ્ટોરી ભરતેશ વૈભવ કરીને મોટું પુરાણ છે. એ ભરત ચક્રવર્તીના 100, એટલે આમ તો ઘણા બધા હતા છોકરાઓ, એમાં 100 સન એવા હતા કે એની પલ્લાના બહુમાં નિગોથી આવ્યો. નિગોથી વચમાં એક અંતર બીજો કઈક ભાવ કર્યો હતો, ઠીક ને? પણ નિગોદ અનંતકાળથી નિગોદમાં હતા, એટલે અનંતકાળથી મિથ્યા દ્રષ્ટિ હતા કે નહીં? આપણી જેમ ચાર ગતિના જીવ હતા, ભરત ચક્રવર્તીના સન તરીકે ઉત્પન્ન થયા. પછી એકવાર રમતા હતા એ લોકો ક્યાંક, અને ત્યાં સમાચાર આવ્યા કે કોઈ એક્સ વાય ઝેડ પર્સન એમને દીક્ષા લઈ લીધી હતી અને હવે અરિયમ થઈ ગયા, એટલે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભરત ચક્રવર્તીના સેનાપતિ, તો એમને નવાઈ થઈ, અચ્છા આમને કેવળ જ્ઞાન થઈ ગયું, ચલો એમને દર્શન કરવા તો જઈએ. તો એમને ના પાડી હતી રાજમહેલથી, એક નોકર સાથે મોકલ્યો હતો, એને કીધું આને જવાની દેતા સમોસરણે. તો એ છોકરાઓએ કંઈક સ્ટોરી બનાવીને નોકરને ફૂલ કરી દીધો, અને પછી બધા ગયા. જેવા સમોસરણમાં એન્ટર થાય છે, તો એન્ટર થતાની સાથે એમને સમ્યક દર્શન, અને અંદર ગયા, ઉપદેશ સાંભળ્યો, અને ત્યાં દીક્ષા લઈ લીધી, અને દીક્ષા લીધી બધા 100 એક સાથે દીક્ષા લીધી. થોડોક વખતમાં તો અરિયન થયું, અને પછી જયારે આયુ પૂર્ણ થયું ત્યારે સિદ્ધ થતા, ખ્યાલ આવે છે કે નહીં? તો ચાર ગતિના જીવમાંથી સિદ્ધ થતા કેટલો ટાઈમ લાગે? તમારે ટેકનિકલી જોવું હોય ને તો ટેકનિકલી અંતરમુહૂર્ત, અંતરમુહૂર્ત એટલે 2-5 મિનિટમાં જ કામ પતી જાય, ખ્યાલ આવે છે કે નહીં? પણ કહેવાનો મતલબ શું છે, તો જે એફર્ટ છે એની સામે સિદ્ધ ભગવાનનું સુખ ઇઝ ટોટલી વર્થ ઇટ. તો જે માઇન્ડમાં ઓલું કોર છે એની અંદર પોટેન્શિયલી પ્યોર મેટલ છે એવું આપણે જાણી લઈએ છીએ કે નહીં? સિમિલરલી ચાર ગતિના આ જીવો બધા એમાં પોટેન્શિયલી ભગવાન બિરાજે છે હમણાં, જો એવું આપણે જાણી લઈએ એકબીજા પ્રત્યે કોઈ રાગદ્વેષના ભાવ થાય જ નહીં ને, ખ્યાલ આવે ને? આપણે નમોકાર મંત્ર બોલીએ ને તો એકચ્યુઅલી આપણે કન્સાઇઝ વર્ઝન બોલીએ છીએ. આપણે શું બોલીએ? નમો અરિયંતા, નમો સુધા, નમો નમો ઉજા, ખાલી છેલ્લે બોલીએ નમો લોયે સર્વ સાધુ. એટલે લોકમાં રહેલા સર્વ સાધુને મારા નમસ્કાર. તો સર્વ એટલે શું? લોકમાં રહેલા તો સમજે, આખા લોકમાં જેટલા બી સાધુ હોય એમને મારા નમસ્કાર. પણ સર્વ એટલે કે ભૂતકાળના સાધુને બી નમસ્કાર, ભવિષ્યના સાધુને બી નમસ્કાર, ખ્યાલ આવે? અને ટેકનિકલી જો આપણે ફૂલ ફોર્મ ઓફ બોલીએ નમોકાર મંત્ર, નમો લોયે સર્વ અરિયંતાણમ, નમો લોયે સર્વ સિદ્ધાણમ, લોકમાં રહેલા સર્વ અરિયંતોને મારા નમસ્કાર, લોકમાં રહેલા સર્વ સિદ્ધોને મારા નમસ્કાર. અરે તો કાલે તમે સિદ્ધ થશો તો મારે હમણાંથી તમને નમસ્કાર કરવાના, ખ્યાલ આવે છે કે નહીં? ફ્યુચરમાં તો ઓલું એન્ટ કે કોઈ ઇન્સેક્ટ પણ ક્યારે ને ક્યારેક તો સિદ્ધ થશે કે નહીં? તો એમને વર્તમાનમાં જ હું એને ભગવાન તરીકે ઇમેજિન કરીને હું એને હમણાં નમસ્કાર કરું છું, ખ્યાલ આવે છે કે નહીં? આપણે શું કહીએ કે એક જીવ બીજા જીવ પ્રત્યે કરુણા રાખવી જોઈએ, દયાભાવ રાખવો જોઈએ, બરાબર? એવું આપણે કહીએ ને, તો એનાથી મોટો કરુણા અને દયાભાવ કયો? કે આપણે સામેવાળાને ભગવાન તરીકે જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? જો સામેવાળાને ભગવાન તરીકે આપણે જોઈએ તો દુનિયામાંથી ટેરરિઝમ વયું જાય કે નહીં? દુનિયાનું તો આપણે કંટ્રોલ કરી શકતા નથી, આપણે આપણા પરિણામ તો કંટ્રોલ કરી શકીએ છીએ. આજથી જ આપણી સામેવાળા જીવને જોવાની દ્રષ્ટિ પડી જવી જોઈએ, ખ્યાલ આવે છે? હવે અહીંથી ઘરે જઈએ અને ઓલો કોઈ રિક્ષાવાળો કટ કરે તો એના પર કેટલો ગુસ્સો આવે? અરે એને ભગવાન તરીકે જોઈએ, દરેક જીવને ભગવાન તરીકે જોઈએ. ગુરુદેવજી તો હંમેશા કહેતા હતા કે આ લાઈફમાં મેં કોઈને પણ પર્યાય દ્રષ્ટિથી, એટલે કે કોઈને હ્યુમન ફોર્મમાં બી મેં જોયા હોય તો મને માફ કરજો. કે ભાઈ દરેકે દરેક જીવને જો આપણે ભગવાન તરીકે જોઈએ તો આપણામાં ભગવાન થવાની પાત્રતા ઉત્પન્ન થાય, આ જીવ પોતે જ પ્યોરિફાઈ થઈ શકે એવી અંદર પાત્રતા ઉત્પન્ન થાય છે. અને પછી પોતા આત્મ પોતાના આત્મામાં ધ્યાન આદિ કરીને સ્વયં ભગવાન થઈ શકે છે. તો આ પંચ પરમેશ્વરી જે છે, પાંચ પદ જે આપણે જોયા, કયા છે પાંચ? અરિયન, સેદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એમને આપણે રેગ્યુલર દિવસમાં સવાર અને સાંજ તો મિનિમમ નમોકાર મંત્ર આદિ બોલીને ઉભા થાઓ, નમોકાર મંત્ર બોલીને સુઓ, તમારા દિવસના પરિણામ કેવા રહેશે તમે જુઓ, ખ્યાલ આવે છે? એમને આપણે નમસ્કાર શું કામ કરીએ છીએ? કેમ કે આપણે એમના જેવું થવું છે. જેવા એ પરમાત્મા છે એવો જ હું પરમાત્મા થાવ, એવી એવા આપણે બધા જ પરમાત્મા છે એવી ભાવના સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અચ્છા એક મિનિટ, જીનવાણી સ્તુતિ પહેલા આ એક અનાઉન્સમેન્ટ છે એ આપણે જોઈ લઈએ, પછી જીનવાણી સ્તુતિ કરીએ છીએ. અનાઉન્સમેન્ટ થી રેકોર્ડ થઈ જાય. જો આ એક નવી પુસ્તક બહાર પડે છે, અધ્યાત્મ સંજીવની, આ ઇન્ટરેસ્ટિંગ ઇનિશિયેટિવ છે વિચ હેઝ હેપન ફર્સ્ટ ટાઈમ એવર. આની અંદર દેર આર ટુ વોલ્યુમ્સ ઓફ અધ્યાત્મ સંજીવની, વોલ્યુમ વન વોલ્યુમ ટુ, અને દેન દેર ઇઝ વન વોલ્યુમ ઓફ સવન સંજીવની. દેર આર ટોટલ થ્રી ચેપ્ટર અને દરેક ચેપ્ટરની અંદર અલગ અલગ ભક્તિઓ છે. આ ભક્તિઓ કેવી છે કે આપણી જે જૂની બધી એન્સેસ્ટ્રલ ભક્તિ હોય અને બહુ પોપ્યુલર ભક્તિ હોય તો એ ધીરે ધીરે ફેડ અવે થઈને ગાયબ ન થઈ જાય એના માટેની આ એફર્ટ છે. આ અત્યાર સુધી આપણે જે ભક્તિઓને બધું લોન્ચ કરીએ છીએ તો એને પ્રિન્ટ ફોર્મમાં અને સીડીના ફોર્મમાં કે પેન ડ્રાઈવના ફોર્મમાં લોન્ચ કરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ એવર વી આર લોન્ચિંગ ઇટ ઓન ધ મીડિયા ડાયરેક્ટલી. તો જો આ એનું એક નાનકડું એક ઓલું એનું એક ટીઝર વિડીયો છે, એ વિડીયો અહીંયા મૂકે છે. આનું ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ કે આ બધી ભક્તિઓ ઇઝ નાઉ અવેલેબલ ઓન ધ વેબ ફર્સ્ટ ટાઈમ એવર. તો તમે એક વિડીયો જોઈ લો પછી આપણે એને આગળ જોઈએ.
podcast, it will be available on all platforms.
So, આ બધી ભક્તિઓ આપણને બધા જ પ્લેટફોર્મ પર હવે અવેલેબલ હશે. યુ નેમ ઇટ, ગાના.com અથવા આઈ મ્યુઝિક અથવા આપણું સ્પોટીફાય અથવા વિંક મ્યુઝિક, ગૂગલ મ્યુઝિક, આ બધા જ પ્લેટફોર્મ પર આની જેટલી ભક્તિઓ છે એ હવેથી અવેલેબલ હશે. આપણને ક્યારેક આપણે કાનમાં તો ફરાવીને ભરાવીને ફરતા જ હોઈએ છીએ, ક્યારેક જો આપણને મન થાય અને આપણને એમાં આપણા મંદિરમાં આપણે ગયા હોય કે રસ્તામાં ટ્રેનમાં આથી જતા હોય અને અચાનક એક ભક્તિ સાંભળવાનું મન થાય, એક ભક્તિ સાંભળીને આપણે તરત ભાવો કેવા પરિણમી જાય, ખ્યાલ આવે છે કે નહીં? હવે ઘણા લોકો પ્રિપેર્ડ હોય, અમારા તો ફોનમાં ઘણું બધું ભરેલું હોય, પણ જો આપણે પ્રિપેર્ડ ના હોઈએ તો ક્યાં જવું? તો હવેથી આપણી પાસે એક રસ્તો છે. તમે ગૂગલ પર અધ્યાત્મ સંજીવની, સ્પેલિંગ ધ્યાનમાં રાખજો, અધ્યાત્મ AdhyaTam અને સંજીવની વિથ ડબલ ઈ, સંજીવ SanjeevDamn, આવું તમે સર્ચ કરશો ગૂગલ પર, યુ ફાઇન્ડ ઇટ ઓલ ધ પ્લેટફોર્મ. અને એઝ ધ ટ્વીઝર સેડ, આ બધા ભક્તિઓ બધા પ્રોફેશનલ મ્યુઝિક ડાયરેક્ટર સિંગર્સ બધાને લઈને બનાવવામાં આવ્યું છે. ઘણી માઇલ્ડ અને બધી બહુ સરસ ભક્તિઓ છે. તમને સાંભળ્યો તો ખાલી એક નાનકડું આપણે ખાલી ટુ લાઇન્સ આપણે મૂકીએ, યુ વિલ ગેટ અ ફીલ ફોર ધ ભક્તિ. ઇટ્સ રિયલી કામિંગ ડાઉન ભક્તિ. જો આપણે ક્યારેક ઇફ વી આર અંડર સમ પ્રેશર કે ક્યારેક એવા પરિણામ ખરાબ થતા હોય અને તરત આપણે સર્ચ કરીને જો 2 મિનિટ બી સાંભળીએ તો આપણા પરિણામ મંદ થાય છે. જો ગમતું હોય તો યુ વિલ રિયલી એન્જોય ધીસ. આપણે બાકીના મ્યુઝિક તો હંમેશા સાંભળતા હોઈએ, પણ ઇફ યુ લાઈક ક્લાસિકલ મ્યુઝિક, ઇઝ અ વેરી નાઇસ. અને આપણે જેવું સાંભળીએ એવું તરત મુનિરાજના આપણને સ્મરણ આવી જ જાય તરત, એટલે એનાથી તરત આપણા પરિણામ શાંત પડે છે. ચાલો જીનવાણી. હે જીનવાણી ભારતી, પ્રભુની જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો જય.